તમે જાણો છો મિત્રો કે હું સુર સંવાદ નિમિત્તે અનેક સાહિત્ય સર્જકો અને કલાકારો સાથે સંવાદ કરું છું અને દરેક સર્જનાત્મક વ્યક્તિત્વ સાથે સંપર્ક થાય, વાતચીત થાય ત્યારે મારી સહજ શોધ એમનામાં રહેલી ક્રિએટિવિટીના મૂળની હોય છે. એમની મૌલિક કૃતિ, પછી ચિત્ર હોય, કાવ્ય હોય, વાર્તા હોય, નિબંધ હોય કે સંગીત રચના હોય, એ ક્યારે અને કેવી રીતે સ્ફુરે અને પછી એનો આકાર અથવા એનો પિંડ કેવી રીતે બંધાય, એ મારા તમારા જેવા ભાવકો માટે એક કુતૂહલનો વિષય છે. આજે જ્યારે વિદેશ પ્રવાસો ખૂબ સામાન્ય બન્યા છે ત્યારે આપણા સૌની જેમ કલાકારો, સાહિત્ય સર્જકો પણ પ્રવાસો કરે એ સ્વાભાવિક છે. સ્વદેશની માટીની સોડમ કેટલાક સર્જકોનો પ્રાણવાયુ બને. આવા સર્જકો એવું કહે કે એમની સર્જના અને કલમ વિદેશ જાય ત્યારે થોડીક સુકાઈ જતી હોય છે. તો કેટલાક એવું કહે છે કે એ વિદેશ પ્રવાસ દરમિયાન સર્જન તો કરે છે પણ એમના ઉત્તમ સર્જનો એમના ચિરપરિચિત પરિસરમાં જ થાય છે. આજે આપણે જેમની સાથે સંવાદ કરીશું તે એટલે કે આપણા ઉત્તમ કવિઓ પૈકીના એક વિનોદ જોશીની સર્જના સ્થળ સાથે સંકળાયેલી નથી. એટલું જ નહીં, એમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલું એક ઉત્તમ કાવ્ય વિદેશમાં લખાયું, ઓસ્ટ્રેલિયામાં લખાયું અને પછી એ પ્રસિદ્ધ થતાં ગુજરાતી સાહિત્ય વર્તુળોમાં ભારે પોંખાયું. આ કાવ્ય તે સૈરંધ્રી, જે મેં અગાઉ કહ્યું તેમ ઓસ્ટ્રેલિયામાં લખાયું. મિત્રો, થોડા વર્ષ પૂર્વે કવિ વિનોદ જોશી સુર સંવાદમાં આપણા મહેમાન બન્યા છે અને એમની સાથે એક સરસ મુલાકાત પ્રસારિત થઈ છે. આજે આપણે એમને ફરી આવકારીએ છીએ અને સૈરંધ્રીની સર્જનયાત્રા વિશે વાર્તાલાપ કરીએ. આમ તો વિનોદ જોશીનું નામ પડે એટલે એમના ગેય ગીતો આપણા ચિત્તમાં રમે. તળની ભાષા અને કલ્પનોવાળા ગીતો આપનારા કવિની લોકપ્રિયતાના મૂળ એમની સત્વશીલતા અને ટકોરાબંધ સર્જનોમાં છે. 2015ના વર્ષમાં એમને સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો અને ગત વર્ષે એટલે કે 2018માં પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા સન્માન એમને અર્પણ થયું. ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે એમણે ગુજરાતી ભાષા સાહિત્યના શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનું પ્રદાન કર્યું છે. સૈરંધ્રી વિશે મેલબર્નના તેમના હાલના નિવાસ દરમિયાન મેં વાર્તાલાપ કર્યો તે હવે પ્રસ્તુત કરું છું. વિનોદભાઈ, સુર સંવાદમાં આદરપૂર્વક આવકારું છું. ઓસ્ટ્રેલિયામાં પણ સ્વાગત છે. નમસ્કાર.
નમસ્કાર અર્ણાબેન, અને ખૂબ ખૂબ આભાર.
વિનોદભાઈ, ગત વર્ષે 3 એવી ઘટનાઓ બની જેનાથી અમે સૌ કાવ્યપ્રેમીઓ રાજી રાજી થયા. નરસિંહ મહેતા એવોર્ડ, સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર અને સૈરંધ્રીનું લોકાર્પણ, આ ત્રણેય બદલ અમારા સૌ વતી અભિનંદન.
ખૂબ આભાર તમારો પણ. અને આ ત્રણેય ઘટનાઓથી જો રાજી થયા અને મારી આ નાનકડી સિદ્ધિને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ માટે ફરી આભાર.
વિનોદભાઈ, સૈરંધ્રી અનેક રીતે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સર્જન છે. એક પછી એક આ નોંધપાત્ર બાબતોની આજે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો આ દીર્ઘ કાવ્યનું શીર્ષક સૈરંધ્રી અને એની પાછળની કથા અમને થોડીક કહેશો.
આરાધનાબેન, પહેલી વાત તો એ કરું કે સૈરંધ્રી આપણી ભારતીય પરંપરાનું, મહાભારત જેવા મહાકાવ્યનું પાત્ર અને એને વિશેનું કાવ્ય અહીં ઓસ્ટ્રેલિયામાં લખાયું, એટલે સ્વાભાવિક જ આજે જ્યારે તમે મને આ બધું પૂછી રહ્યા છો એ વખતે એની પ્રાસંગિકતા અને સૈરંધ્રીનું ખુદનું વજૂદ એ ઘણું મહત્વ ધરાવે છે, એટલે તમારા આ પ્રશ્નનો જવાબ આપવો મને બહુ જ ગમશે. સૈરંધ્રી એ દ્રૌપદીનું બીજું નામ છે. આમ તો સૈરંધ્રીનો અર્થ દાસી એવો થાય, પણ પાંડવો સાથે જે દ્યુતની ઘટના બની જેમાં એમને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ રહેવું પડે એવી શરત હતી, તો 12 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી 1 વર્ષ અજ્ઞાતવાસમાં વિરાટ નગરીમાં મત્સ્યદેશમાં પાંડવો દ્રૌપદી સાથે રહ્યા. ત્યાં એમણે પોતાના વ્યક્તિત્વને છુપાવવાનું હતું, અજ્ઞાતવાસ હતો એ માટે, અને એટલે એ સૌએ પોતપોતાના વ્યક્તિત્વને ઢાંકી દીધું નવા નામથી, નવા કામથી, એ એક વર્ષ માટે વિરાટ નગરીમાં રહ્યા. તો દ્રૌપદી જે હસ્તિનાપુરની મહારાણી, એણે વિરાટ રાજાની રાણી સુદેષણાની દાસી સૈરંદ્રી બનવાનું સ્વીકાર્યું. એનું નામ સૈરંદ્રી રાખ્યું. આ છે સૈરંદ્રીના પાત્રનું મહાભારતમાં જે સ્થાન. મને લાગ્યું કે એ પાત્ર જે પોતાની મૂળ ઓળખને છુપાવીને જીવી રહ્યું છે, એને આપણા આજના સમય સંદર્ભમાં જો વિચારીએ તો આપણે સૌ પણ કદાચ આપણી મૂળ ઓળખને છુપાવીને જીવી રહ્યા છીએ. તો સૈરંદ્રી મને એ રીતે મદદે આવી.
વિનોદભાઈ, તમે કહ્યું તેમ સૈરંદ્રી એ ઓસ્ટ્રેલિયાની આબોહવાનું ફરજંદ છે અને એ એની બીજી વિશેષતા છે. મને આ ઘટનામાં રસ એ રીતે પડ્યો કે કેટલાક સર્જકો વિદેશની ભૂમિ ઉપર કે વિદેશના વાતાવરણમાં એમની સર્જકતા સુકાઈ જાય છે એવું અનુભવે છે. તમારા કિસ્સામાં ઊંધું બન્યું. આ લખવાની પ્રેરણા, એની શરૂઆત, એનું મધ્ય અને એનું સમાપન, એ આખી લેખન પ્રક્રિયા વિશે અમને કંઈક કહેશો?
મને એવું લાગ્યું આરાધનાબેન કે જે સૈરંદ્રી ભારતમાં ખુલવા મથતી હતી, તમે કદાચ નહીં માનો પણ લગભગ એક દોઢ દાયકાનો સમયગાળો મારી અંદર સૈરંદ્રીનું પાત્ર ઉપરતળે થતું રહ્યું અને એને વિશે હું લખવા પાર વગરની મથામણો કરતો રહ્યો, પણ મારાથી એ શબ્દ દેહે ન અવતરી. મને લાગ્યું કે કશુંક બંધાઈ રહ્યું છે, કશુંક પીડી રહ્યું છે, કશુંક પિંજરમાં મુકાયેલું છે, પણ એ વ્યક્ત થતું નથી. દેશ, આબોહવા, સંસ્કારો, રિચ્યુઅલ્સ અને પરંપરાઓ, આ બધાનું કંઈ એવું સંગઠિત રૂપ મારા ઉપર કોઈક બોજ બનતું હશે જે અહીં ઓસ્ટ્રેલિયા આવતા કદાચ હું એમાંથી મુક્ત થયો અને પેલું જે પિંજરનું ખુલ્લી પાંખવાળું પંખી હતું એ બહાર નીકળ્યું અને ઉડ્યું. તો સંભવ છે કે દેશકાળ કવિતાના કોઈ સત્ય પર અસર કરતા હોય અને એ રીતે અહીં આવતા મારાથી આ લખાવાનું શરૂ થયું હોય. બીજું એક આશ્ચર્ય એ પણ છે કે મેં અહીં આવીને આ શરૂ તો કર્યું પણ ત્રણેક સર્ગ લખાયા પછી વળી પાછો હું ભારત ગયો ને વળી પાછું એ લખાવું બંધ થયું ને વળી પાછો ઓસ્ટ્રેલિયા આવ્યો તો વળી પાછું અહીં એ આગળ લખાવાનું શરૂ થયું. તો આ મારા માટે પણ એક આશ્ચર્ય છે. કદાચ કાવ્યને દેશકાળ અસર કરતા હશે એવો સ્વીકાર ઊંડે ઊંડે હું આ કાવ્ય પછી કરવા લાગ્યો છું. આ કેમ લખાયું એની તો મારે કથા માંડવી પડે. મેં કહ્યું એમ આ પાત્ર મને ઘણા લાંબા સમય સુધી પજવતું રહ્યું. મને થયું કે એક સ્ત્રી જે યૌવન સાથે જન્મી છે, જેને શૈશવ છે જ નહીં, એક એવી સ્ત્રી જે પાંચ પાંડવની પત્ની છે, એક એવી સ્ત્રી જે ભારતવર્ષની મહારાણી હોય અને એણે પોતાની જાતને, પોતાના સત્યને, પોતાની ઉર્જાને ઢાંકી દેવી પડે અને એ સ્થિતિમાં જીવવું પડે, તો એના ઉપરનો આ બોજ એને કેટલો અસહ્ય લાગતો હશે. એક સામાન્ય નાગરિક તરીકે આપણે સૌ પણ આ બોજ તળેથી પસાર થઈ રહ્યા હોઈએ. આપણા સૌના પોતપોતાના મહાભારત હોય, પોતપોતાના યુદ્ધ હોય, પોતપોતાના આપણા સકંજાઓ હોય અને એ સર્વમાંથી છૂટવાની આપણી મથામણો અને તે છતાં આપણે આપણી જાતમાં ફરી પ્રવેશી ન શકતા હોઈએ. આવી એક સમજ મને આ સૈરંદ્રીના પાત્ર તરફ દોરી ગઈ. એ સિવાય પણ સૈરંદ્રીનું પાત્ર ઘણી બધી રીતે મને મારી રીતે જોવા જેવું લાગ્યું. મને થયું કે આ એ સૈરંદ્રી છે જે એક સમયે દ્રૌપદી હોય, સ્વયંવર યોજાયો હોય, મત્સ્યવેધ કરવાનો હોય અને એ વખતે કર્ણ મત્સ્યવેધ કરવા માટે આગળ આવે અને ધૃષ્ટદ્યુમ્ને એને આહવાન આપે, દ્રૌપદી ખુદ મહાભારતના કથાનક પ્રમાણે એને રોકે કારણ કે એ સુતપુત્ર છે. મને થયું કે મહાભારતકારની આ જે કલ્પના છે એ મારા સમયમાં હું જરા જુદી રીતે વિચારું. મને થયું કે દ્રૌપદી, સૈરંદ્રી, યાજ્ઞસેની કે કોઈ પણ નામે તમે જે નારીને ઓળખો છો એ મૂળભૂત રૂપે સ્ત્રી છે. અને એ સ્ત્રી એ કર્ણને જુએ છે, એ સ્ત્રી અર્જુનને જુએ છે, એ સ્ત્રી અન્ય રાજાઓને જુએ છે, ત્યારે એમની ઓળખને એક બાજુએ મૂકીને સૌથી પહેલા એને એક પુરુષ તરીકે જોતી હશે. આ તો મારું નિરીક્ષણ છે, પણ મારું નિરીક્ષણ સૈરંદ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ થી થયેલું નિરીક્ષણ છે. કારણ કે આપણા સૌ ઉપર આ બધા જ આવરણો, એ નામના હોય, એ જ્ઞાતિના હોય, એ પ્રદેશના હોય, એ કોઈ ને કોઈ સંદર્ભના હોય, એ સર્વથી અલગ એવી આપણી જે પાયાની ઓળખ છે, જે પ્રાકૃતિક ઓળખ છે, એ તો સ્ત્રીની અથવા તો પુરુષની. તો દ્રૌપદી એક સ્ત્રી તરીકે કર્ણનો તિરસ્કાર કરે એવો સંભવ મને ઓછો લાગ્યો. મને એમ લાગ્યું કે દ્રૌપદી કદાચ સૂતપુત્રનો તિરસ્કાર કરે, પણ દ્રૌપદી પુરુષ તરીકે કર્ણથી જો આકર્ષાય તો એનો અસ્વીકાર ના કરે. તો મારા આ કાવ્યમાં દ્રૌપદી કર્ણ તરફ લોભાય છે, કર્ણ એક પુરુષ છે અને કર્ણને પોતે એક સ્ત્રી તરીકે પસંદ કરે છે, એની એક દ્રૌપદીની અંગત માન્યતા એ મને આ કાવ્ય લખવા તરફ દોરી ગઈ.
કાવ્યના વિષય વસ્તુની વાત કરીએ છીએ તો ક્યાંય મૂળથી, મૂળ વિષય વસ્તુથી અળગું ચાલ્યું છે ખરું સૈરંદ્રી?
ઘણું બધું, ઘણું બધું. હમણાં જ જે વાત મેં કરી એ વાત મારી મૌલિક વાત છે. મહાભારતકારે તો દ્રૌપદી કર્ણને તિરસ્કારે છે, દ્રૌપદી કર્ણને મત્સ્યભેદ માટે રોકે છે એવો પ્રસંગ નિરૂપ્યો છે. મેં એનાથી જુદું કર્યું છે. મેં દ્રૌપદી કર્ણને પસંદ કરે છે અને ધૃષ્ટદ્યુમ્ન જે દ્રૌપદીનો ભાઈ છે એ કર્ણને રોકે છે એવી વાત મૂકી છે. દ્રૌપદી તો કર્ણને પસંદ કરે છે. મહાભારતમાં દ્રૌપદીને જ્યારે પણ કોઈ યાતના, કોઈ પીડા, મુશ્કેલી આવે ત્યારે એમાં કૃષ્ણ આવી જાય, ભીમ આવી જાય, આ બધા પાત્રો એની મદદે આવે છે. એટલે મને એવું લાગ્યા કર્યું કે દ્રૌપદી જાણે અસહાય હોય, લાચાર હોય, દયનીય હોય, એક સ્ત્રી તરીકે એનું પોતાનું હોવું એ ક્યાંય કોઈ રીતે ઉર્જિત થતું હોય એવું મને ન લાગ્યું. તો મેં વિચાર્યું કે આ બરાબર નથી અને એટલે જ આ કાવ્યમાં કીચકનો સામનો દ્રૌપદી પોતે કરે છે, એ ભીમને કે કૃષ્ણને આરત કરતી હોય એવું મેં નથી વિચાર્યું કે નથી લખ્યું. એટલે એ રીતે પણ આ કાવ્ય એ મહાભારતના મૂળ કથનથી જુદું છે.
હવે વાત કરીએ સૈરંદ્રીના સ્વરૂપ અને ભાષાકર્મની. અમારા સૌના પ્રિય ગીત કવિ વિનોદ જોશી સૈરંદ્રીમાં જુદા સ્વરૂપે પ્રગટે છે. તળની ભાષાના ગીતોથી સાવ નોખી સંસ્કૃતમય ભાષા, છંદ અને પ્રબંધ કાવ્યનું એક અત્યંત ચુસ્ત સ્વરૂપ. આ બધું કઈ રીતે સિદ્ધ થયું, કઈ ગતિએ સિદ્ધ થયું, કેવા લયથી સિદ્ધ થયું?
બહુ બહુ જ મથામણો કરવી પડી છે. બહુ બહુ જ સમય અને પીડા મારી અંદર ઉથલપાથલ થતા રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે હું આ લખવા વિચારતો હતો ત્યારે મારા મનમાં અગાઉ મેં શિખંડી લખેલું સંસ્કૃત વૃત્તોમાં એ રીતે લખવાની ઈચ્છા થયેલી. એ રીતે મેં લખ્યું પણ ખરું, પણ મને થયું કે આ તો એનું એ થાય છે અને હું એક સર્જક તરીકે કોઈને કોઈ શિફ્ટિંગમાં માનનારો છું, તો મેં એ છોડી દીધું. મને થયું કે આમાં તો ઘણા બધા નાટ્યગુણ પણ પડેલા છે, જે ઘટના હું વિચારું છું એમાં, તો હું નાટક લખું. તો નાટક લખવાનો પ્રયત્ન પણ કર્યો, પણ એ પણ એકાદ અંકથી આગળ ન ચાલ્યું. મને થયું કે આ આખી વાત કવિતામાં જ ઠરશે, પણ એના માટેનો કોઈ લય, કોઈ છંદ, કોઈ બંધ એ મારા મનમાં આવતો નહોતો. પણ મહુવામાં દર વર્ષે મોરારી બાપુ અસ્મિતા પર્વનું આયોજન કરે છે, એમાં હનુમાન જયંતિના દિવસે સવારમાં સુંદરકાંડનો એક કલાક પાઠ થાય અને એ સામૂહિક પાઠ હોય, એ હું પણ કરું. મને સુંદરકાંડ આવડતો નથી, પણ હું વાંચતા વાંચતા એ ગાતો જાઉં સૌની સાથે. એમ કરતા કરતા એનું અનુરણન મારા ચિત્તમાં થયું હોય અને કોઈ તીવ્ર એવી લયની ભાત રચાતી હોય એવું મને એ વખતે લાગ્યું. મને લાગ્યું કે આ ચોપાઈ અને દોહરા જે તુલસીદાસની ભાષામાં છે અથવા તો મેં કબીરની ભાષામાં જે વાંચ્યા છે એના કરતાં ગુજરાતી ભાષામાં જરા જુદી રીતે આવી શકે એમ છે. અને મારી સંસ્કૃત ભાષાની જે થોડી ઘણી સમજ છે એને હું જો એની સાથે કામે લગાડું તો જુદા પ્રકારના ચોપાઈ અને દોહરા ગુજરાતીમાં આવી શકે. આવું વિચારતા મને એકદમ સ્મરણે આવ્યું કે મારું સૈરંદ્રીનું પાત્ર એ આની સાથે કદાચ ગોઠવાઈ જાય, અને એમ કરવામાં હું સફળ થયો તો આખું એ કાવ્ય આ રીતે ચોપાઈ અને દોહરામાં સુબદ્ધ થયું. બીજું મને એ લાગ્યું કે આ આખી એ વાત જો એવા એવી પદાવલીમાં મુકાય કે જે એક પ્રકારનું સંગીત પણ ધરાવે, તો એનાથી શ્રુતિને ઘણી બધી રોચકતા પ્રાપ્ત થાય. તો મેં અહીં એવી પદાવલી મૂકી છે કે જે વર્ણના માધુર્યને મુખ્યત્વે સમાવતી હોય, એટલે અહીં એવી એવી પદાવલીઓ મળશે કે જેમાં એકના એક ધ્વનિનું અથવા એકના એક પ્રાસનું કોઈને કોઈ રીતે અનુસંધાન રચાતું હોય, અને એ રીતે આખી વાત શ્રુતિગોચર થાય ત્યારે આપણને ગમે એવી લાગતી હોય. તો એ રીતે આનો બંધ નિયત થયો. મને લાગ્યું કે મારે આને નથી તો ખંડ કાવ્ય કરવું, નથી તો એને દીર્ઘ કાવ્ય કરવું, નથી તો એને કોઈ નાનકડા એવા સ્વરૂપમાં રોકી દેવું. મારા મનમાં મધ્યકાળમાં આપણે ત્યાં રચાયેલા જે પ્રબંધ કાવ્યો છે, ગણપતિ નામના કવિનું માધવાનલ કામકંદલા પ્રબંધ લ્યો કે પદ્મનાભનું કાનરદે પ્રબંધ જેવું કાવ્ય લ્યો, તો એ સ્વરૂપ મને વધારે અસરકારક લાગ્યું. અને મેં પણ એક બંધ રચ્યો આ કાવ્યનો, સાત સર્ગ કરવા, સાતે સર્ગમાં સાત ખંડ કરવા, એ રીતે 49 ખંડનું આ કાવ્ય થાય, અને દરેક ખંડમાં 9 શ્લોક કરવા, જેમાંના 8 શ્લોક ચોપાઈમાં હોય અને 9મો શ્લોક એ 2 દુહાથી બનેલો હોય. તો આવું એક સુગઠિત રૂપ મેં વિચાર્યું, અને એ રીતે મેં આખા એ કથાનકને વિભાજિત કરી અને એને સર્ગબદ્ધ કર્યું. એ અર્થમાં જ હું આ કાવ્યને પ્રબંધ કાવ્ય કહું છું.
વિનોદભાઈ, સૈરંદ્રી એ એક નારીના મનોગતની વાત તો છે જ, પણ એમાં માનવ જીવનનો એક કે અનેક સૂક્ષ્મ સંદેશ પણ વણાયેલો છે. સર્જન પ્રક્રિયા દરમિયાન તમે આ સંદર્ભે સભાન કે સક્રિય હતા ખરા?
મારા મનમાં 3 બાબતો હતી. એક તો એ કે મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન 3-4 ભૂમિકામાં જીવતો નથી. એક છે એનો સ્મૃતિ લોક, જે એણે પોતાના જીવનમાં જોયું છે, જે પોતે જીવો છે એને એ યાદ કરે, એ એનો સ્મૃતિ લોક છે. બીજું જે છે તે એનો સ્વપ્ન લોક, જે એના હાથ બહારની વાત છે, જે એ કોઈ પણ સમયે શું જોશે એની એને ખબર નથી, અને પછી કદાચ એની સ્મૃતિમાં લાંબો સમય સચવાય પણ નહીં. તો આ સ્મૃતિલોક જે હંમેશા પોતાના મનમાં સચવાયેલો રહે, આ સ્વપ્નલોક કે જે પોતાના હાથમાં ન હોય અને કદાચ એ ન પણ સચવાય, પણ કલ્પનાલોક એ ત્રીજો એ એવો લોક છે કે જેમાં મનુષ્ય ગમે ત્યારે ગમે તે રીતે પોતાની ઈચ્છા અનુસાર વિહેરી શકે, અને એના ઉપર એનો સંપૂર્ણ સકંજો છે, એના ઉપર પોતાનો અધિકાર ધરાવે છે. તો સૌથી મુક્ત એવો જે લોક છે તે આ કલ્પનાલોક. તો મનુષ્ય સ્મૃતિના ભારથી કે સ્વપ્નના એવા એવા ચમત્કારથી પોતાની જાતને પૂરેપૂરો ન્યાલ કરી શકે નહીં, એને માટે એની પાસે કલ્પના લોક હોવો જોઈએ. મેં આ કાવ્યમાં સૈરંદ્રીને આ સ્મૃતિના આશ્રયે, સ્વપ્નના આશ્રયે કલ્પના લોકમાં વિહરતી કરી, અને એ રીતે આ આખી વાતને મેં મૂકવા ધારી કે પોતાનો કલ્પનાલોક એ મનુષ્યનો સૌથી અંગત, સૌથી પોતાના અધિકારમાં હોય એવો અને સૌથી શ્લાઘ્ય એવો લોક છે, અને એ જ એનું સર્વસ્વ છે.
તમારા સર્જન કર્મનો આ એક મહત્વનો પડાવ છે, અને ગુજરાતી સાહિત્યનું ઐતિહાસિક સર્જન છે. તમારી સર્જકતા સંદર્ભે અંગતપણે તમે સૈરંદ્રીને કેવી રીતે જુઓ છો, અથવા તો બીજા શબ્દોમાં કહું તો સૈરંદ્રીની સર્જન યાત્રાએ અંગતપણે તમને શું આપ્યું?
સૈરંદ્રીએ મને વર્ષો સુધી પજવો, એ આખી વાત મેં આ લખ્યું એનાથી મને લાગ્યું કે એ પજવણી જરૂરી હતી. એક સર્જકને ઉપર તળે કરવામાં, એનો નિભાળો બરાબર પાકે એવું કરવામાં સૈરંદ્રીએ મને બહુ જ મદદ કરી. મને એમ લાગ્યું કે જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ વાત શબ્દરૂપે શબ્દેહે મૂકવી એ યોગ્ય નથી. એની ચોક્કસ ઘડી આવતી હોય છે અને એનું ધૈર્ય સર્જકમાં હોવું જોઈએ. સર્જકમાં જો આ પ્રકારની આત્મક્રૂરતા ન હોય અને ગમે ત્યારે જે આવે તે લખી નાખવા જેટલી એની ઉતાવળ હોય તો ઉત્તમ કવિતા સર્જાઈ ન શકે. આવું મેં મારી સર્જકતા પરત્વે વિચાર્યું એ પણ આ કાવ્યના સંદર્ભથી મને પ્રાપ્ત થયું એમ એમ કહી શકાય. જે જે દ્વિધા મનુષ્યની પોતાના સર્જન પરત્વે હોય એ જ દ્વિધા એની અભિવ્યક્તિ પરત્વે પણ હોય. જે લખાશે કે નહીં અથવા તો લખાશે તો કેવું લખાશે, એનું પોતાની અંદર ચાલતું જે યુદ્ધ હોય, એના શસ્ત્રો કઈ રીતે સજવા, એ અંગેની તૈયારીઓ, આ બધું જ એને બહુ બહુ આવી સ્થિતિમાં પરેશાન કરતું હોય છે. અને એવી પરેશાનીનો અનુભવ એ જ હું માનું છું કે સર્જકતાની પ્રતીતિ છે. તો આવી પ્રતીતિનો અનુભવ મને સૈરંદ્રીએ કરાયો.
સૈરંદ્રીને અદ્ભુત આવકાર મળ્યો છે. નવનીત સમર્પણમાં એ હપ્તાવાર પ્રસિદ્ધ થયું, એના પઠનના જાહેર કાર્યક્રમો થયા અને હવે એનું મલ્ટીમીડિયા રૂપાંતર થઈ રહ્યું છે, એનું મંચન પણ થશે. અનેક શક્યતાઓથી આ કાવ્ય ભર્યું ભર્યું છે. એ ક્યાં ક્યાં જશે, ક્યાં ક્યાં લઈ જશે, શું લાગે છે એના સર્જક?
મને એમ લાગે છે કે આ કાવ્ય ભાવકની અંદર હોય એ જ એનો સૌથી મોટો વિશ્રામ છે. કારણ કે દરેક વ્યક્તિને એ પોતાનું લાગવા માંડ્યું છે. દરેક વ્યક્તિ એમ વિચારે છે કે હું પણ એક સૈરંદ્રીપણું વેઠું છું, હું પણ બંધ છું, બહાર આવવું છે પણ આવી શકાતું નથી, અને બહારની પરિસ્થિતિને જીવ્યા કરવાનું, એટલે કે જાણે જીવનને કોઈ બીજાના વતી જીવી રહ્યાનો અનુભવ થતો હોય એવો દરેકને આ કાવ્યના પરિચયથી એની એની પ્રતીતિ થાય છે. આમાં એક એવી પંક્તિ આવે છે, ખુલ્લી પાંખો પણ પિંજરમાં હોય ઉડવું સચરાચરમાં. એટલે આજુબાજુનું જે આખું યુનિવર્સ છે એ દેખાઈ તો રહ્યું છે પણ એ જોનાર જે છે એ પિંજરમાં છે. પિંજરમાં છે ત્યારે એને એવી ભ્રાંતિ છે કે પોતાની પાંખો ખુલ્લી છે, પણ પિંજરનું બંધન છે એનું શું? તો આપણી આસપાસનું આ જે વાસ્તવ છે જે આપણને રોકી રહ્યું છે અને જે પોતાની નિજતા છે, પોતાનું હોવું જે સ્થિતિમાં છે ત્યાં સુધી આપણને જવા દેતું નથી, એનું એનું એક તાત્વિક પણ અને સહજ પણ એવું ચિંતન કોઈ પણ ભાવક કરવા લાગે એ આ કાવ્યની ફલશ્રુતિ છે. અને મેં એવું જોયું છે કે એવી પ્રતિ ભાવકો કરી રહ્યા છે. આ કાવ્યમાં તમે મંચનનો ઉલ્લેખ કર્યો એટલે હું કહી શકું કે અહીં અભિનય પણ છે, અહીં નૃત્ય પણ છે, અહીં સંગીત પણ છે અને લય તો છે જ, અને બીજી રીતે જોઈએ તો અહીં એક કથન પણ છે અને એ આખી કથાની શેર આ બધા અભિવ્યક્તિના આયામોથી પ્રગટ થાય. તો હું માનું છું કે એ વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને એના દ્વારા આ સર્જકતાનો મહિમા થઈ શકે.
વિનોદભાઈ, શિખંડી રચાયું અને સૈરંદ્રી રચાયું, આમ તો સર્જન કંઈ આયોજનથી થતું નથી, તેમ છતાંય હવે પછી શું?
મને લાગે છે કે મારી છંદની સમજને હજી મારે ઘાટ આપવો બાકી છે. મને લાગે છે કે આપણું જે અત્યારે બહુ ઓછું ખેડાતું એવું કાવ્ય સ્વરૂપ છે સોનેટ, એ દિશામાં સક્રિય થવા માટે હું મારી અંદર રહેલા સર્જકને બળ આપી રહ્યો છું. સંભવ છે કે એ દિશામાં હવે સક્રિય થશે. મારે સોનેટ લખવા છે, સોનેટ માળા લખવી છે. આપણા સંસ્કૃત વૃત્તો જે છે એને આપણી ગુજરાતી ભાષામાં બરાબર યોગ્ય રીતે પ્રયોજવા છે અને ઉમાશંકર સુંદરમ કે ઉષ્ણસ્થી જુદી સોનેટ ભાષા નિપજાવવી છે, આવો કંઈક મનસૂબો મારામાં અત્યારે તો છે. પણ જોઈએ માં સરસ્વતી ક્યારે મને એ દિશાએ જવાનો માર્ગ સુજાડે છે.
માં સરસ્વતી ફરી પાછું એનું અનુસંધાન ઓસ્ટ્રેલિયાની ધરતી સાથે કરાવે એવી શુભકામના અમે કરીએ.
હું એવી આશા રાખું કે આ ધરતી જેમ સૈરંદ્રી માટે મને ફળી, એમ મારે જે સોનેટ લખવા છે એ માટે પણ ફળે, તમારી શુભેચ્છા પણ એમાં પડે.
વિનોદભાઈ, આપણે આ વાર્તાલાપનું સમાપન કરીએ ત્યારે સ્વાભાવિક છે કે શ્રોતા મિત્રોને, અમને સૌને આ સૈરંદ્રીના એક અંશ આપના સ્વમુખે સાંભળવાની ઈચ્છા હોય.
આખું કાવ્ય જો હું વાંચું તો 2.25 કલાક થાય, અને એવા લગભગ 20 પ્રયોગ ગુજરાત મહારાષ્ટ્રમાં મેં કર્યા, અને અવિરામ 2.25 કલાક સુધી શ્રોતા સાંભળે એવું મારા જોવામાં આવ્યું. કોઈ નાટક આપણે જોતા હોઈએ ત્યારે પણ એમાં વચ્ચે થોડો વિરામ તો હોય છે, જ્યારે આ આખું એ કાવ્ય આટલા લાંબા સમય સુધી શ્રોતા સાંભળવાનું પસંદ કરે છે એ મને ઊંડે ઊંડે એમ લાગે છે કે આમાં કોઈ એવી મોહિની તો હશે છે જે શ્રોતાને આ રીતે બાંધે છે. પણ આપણી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને સૈરંધ્રીના બીજા સર્ગનો જે પ્રારંભ છે એની થોડી પંક્તિઓ હું વાંચું છું. સર્ગ બીજો અને એનો પ્રારંભ જે રીતે થાય છે, સૈરંધ્રી સુદેક્ષણા વિરાટ રાજાની રાણી એને શણગાર કરીને બહાર નીકળી છે, અને હવે પોતાના પતિ વિશે વિચારી રહી છે કે સુદેષ્ણાનો પતિ એને મળવા આવનારો છે અને એને માટે એ તૈયાર થઈ છે અને પોતે એને તૈયાર કરી છે, પણ પોતે તો કોઈ અંગ શોભન વગર પોતાના પતિને યાદ કરે છે, તો કોઈક એક સ્મરણલોક એવો ઉકળી શકે કે જ્યાં પોતે ઈચ્છે છે એવું કંઈક પ્રાપ્ત કરી શકે. તો એ ક્ષણ બીજા સર્ગના પ્રારંભે જે છે એ હું વાંચું છું. સ્મરણ લોક ખુલે ઉંબરમાં, ચારુ ચિત્ત છલકે પળભરમાં, સાવ એકલી કોઈ ન રોકે, ભેદ ભરમ નિજના અવલોકે, નિત્ય પ્રફુલ્લિત યૌવન યુક્તા, મુગ્ધ વસંતી શૈશવ મુક્તા, રક્તચાપના સહે ઉછાળા, યજ્ઞકુંડશી ભડભડ જ્વાળા, ઈચ્છાઓના કર્યા વિલોપન, કર્યા ક્રૂર વાસ્તવના અંજન, સમય પટંતર સર્વ ખસેડ્યા, શિથિલતાર સરગમના છેડ્યા, પડછાયાને લીધા જોખી, અળગી મૂકી જાત અનોખી, સૂરજ રાખ્યો ભીતર સંગી, અંધકારને દીધા રંગી, સહુ સહુની ઓળખ સહુ હાર્યા, ગૌરવ મંડિત મુકુટ ઉતાર્યા, શરણાગત થઈ માગી ભિક્ષા, અવર રૂપની લીધી દીક્ષા, રહી વિચારી આડું અવળું, ત્યાં જ સ્મરણમાં આવ્યું સઘળું, રચો સ્વયંવર જેને કાજે, એ જ હું જ સૈરંધ્રી આજે, ઇજન દઈને વિધવિધ દેશે, કરી શોધ પંચાલ નરેશે, કૂદી છેવટ દાવા નળમાં, નવ્ય રૂપના શાપિત છળમાં, વરણી નિજ પ્રિયજનની કરવી, કિંતુ ભર્ત્સના પ્રગટી વરવી, પાંડુપુત્રનો મહિમા કીધો, સૂતપુત્રને ત્યાગી દીધો, પુરુષ પ્રભાવી બે હતા, દીપ્તિમંત ભરપૂર, દ્રોણ શિષ્ય વાલો કર્યો, પ્રિયજન રાખ્યો દૂર, ક્ષાત્ર તેજ મંડિત છતાં કીધો કર્ણ અનાથ, વિવશ બની લેવો પડ્યો પાંડુપુત્રનો સાથ, સ્મરણ રચાયો ફરી સ્વયંવર, કર્ણ વિરાજે શોભિત સુંદર, તેજ પુંજ છલકાય વદનથી, સૂર્ય ઉતર્યો હો અંબરથી, વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી, તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી, વરણ કરી નિજ મનમાં માલી.
વિનોદભાઈ, તમારી સર્જનશીલતા દ્વારા ગુજરાતી વાંગ્મય ક્ષેત્રે તમે દાયકાઓથી જે પ્રદાન કરતા આવ્યા છો એ બદલ તમને વંદન કરું છું. ગુજરાતી સાંસ્કૃતિક ફલક ઉપર આપના પ્રદાનને બિરદાવું છું, અને આજે સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે શ્રોતાઓ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આશા કરું છું કે આપણે થોડા જ સમયમાં સિડનીમાં રૂબરૂ પણ મળીએ.
જરૂર આરાધનાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. સુર સંવાદના માધ્યમથી તમે પણ ગુજરાતી ભાષા અને એની અસ્મિતાને જે રીતે વેગ આપી રહ્યા છો, સમર્થન આપી રહ્યા છો, અને એક એવા દેશમાં કે જ્યાં ગુજરાતી મૂળ નથી અને તે છતાં એને રોપવાનું અને એનું સંવર્ધન કરવાનું કામ તમે આટલી નિષ્ઠાથી કરી રહ્યા છો, અને ભારતથી આવતા એક સર્જકને આમ શોધી કાઢીને એની સાથે આટલો સરસ સંવાદ રચો છો, તો હું પણ તમારો ખૂબ ખૂબ આભારી છું. શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભારી છું.